એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકના વિચારો પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને એક બહુ મૂળભૂત સવાલ પૂછવા પ્રેરે છે.
હા, કયો સવાલ?
સવાલ એ કે આજના સમયમાં જ્યારે ચારે બાજુથી લોકો અને વસ્તુઓ આપણું ધ્યાન ખેંચવા મથે છે, ત્યારે આપણે આપણી પોતાની એકદમ અલગ ઓળખ કેવી રીતે બનાવી શકીએ?
ઓહો, આ તો ખરેખર બહુ જ મહત્વનો સવાલ છે અત્યારના સમયમાં, અને એટલે જ આપણે સેલી હોક્સ હેડના પુસ્તક હાઉ ધ વર્લ્ડ સીઝ યુ, મતલબ કે દુનિયા તમને કેવી રીતે જુએ છે, એના સારાંશમાંથી મળેલા વિચારો પર આજે ચર્ચા કરી રહ્યા છીએ.
હા, અને આ પુસ્તકની ખાસ વાત એ છે ખરું ને કે એ એમ નથી કહેતું કે તમારે વધુ સારા બનવાનું છે.
બિલકુલ નહીં. એ તો એમ સમજાવે છે કે તમારી જે અલગ ઓળખ છે ને, એ જ તમારી સૌથી મોટી તાકાત કેવી રીતે બની શકે.
એટલે પેલી પરંપરાગત સલાહ હોય ને કે તમારી ખામીઓ શોધો અને સુધારો, એનાથી આ કંઈક જુદું છે.
હા, તદ્દન જુદું. અહીં ફોકસ નબળાઈઓ સુધારવા પર નથી, પણ તમારી જે કુદરતી વિશિષ્ટતાઓ છે, તમારી યુનિકનેસ, એના પર છે.
અને આજકાલ જે સ્પર્ધા છે એમાં ભીડમાંથી અલગ તરી આવવું કેટલું જરૂરી બની ગયું છે.
એકદમ. પુસ્તકનો મુખ્ય સંદેશ જ એ છે કે તમારી જે નેચરલ સ્ટાઇલ છે, જે રીતે તમે દુનિયા સાથે શું કહેવાય ઇન્ટરેક્ટ કરો છો, એને ઓળખો અને પછી એને વધારે મજબૂત બનાવો.
કેમ કે દુનિયા આપણને આપણે શું છીએ એના આધારે
ઓછું, પણ આપણે એમના પર કેવી છાપ પાડીએ છીએ એના આધારે વધુ જુએ છે. એમના મનમાં આપણી શું ઇમેજ બને છે એ મહત્વનું છે.
તો આટલો રસપ્રદ અને કદાચ થોડો એમ કહી શકાય કે બિન પરંપરાગત વિચાર આપનાર લેખક સેલી હોગઝેડ, એમના વિશે થોડી વાત કરી, એમની બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંથી આવ્યો આ વિચાર?
સેલી હોગઝેડની કારકિર્દી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એ એક જાણીતા બ્રાન્ડિંગ એક્સપર્ટ છે અને બહુ પ્રભાવશાળી સ્પીકર પણ. એમણે શરૂઆત કરી હતી જાહેરાતની દુનિયાથી.
ઓ, એડવર્ટાઇઝિંગમાં?
અને ત્યાં એમણે મિની કૂપર, નાઇકી, કોકાકોલા જેવી મોટી મોટી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એમના કેમ્પેન્સ બહુ સફળ રહ્યા હતા.
એટલે બ્રાન્ડ્સ કઈ રીતે લોકોના મનમાં પોતાની ખાસ જગ્યા બનાવે છે એનો એમને સીધો અનુભવ છે. પણ આ અનુભવને એમણે વ્યક્તિઓ પર કેવી રીતે લાગુ કર્યો એ જરા સમજાવો.
હા, એ જ તો એમની ખાસ વાત છે. એમણે જોયું કે જે સિદ્ધાંતો એક બ્રાન્ડને સફળ અને આકર્ષક બનાવે છે, જેમ કે એની સ્પષ્ટ ઓળખ, એની વિશિષ્ટતા, એ જે રીતે લોકો સાથે કનેક્ટ કરે છે, એ જ સિદ્ધાંતો વ્યક્તિગત સ્તરે પણ કામ કરે છે. એટલે એમણે બ્રાન્ડ માર્કેટિંગના પાઠ લીધા અને એને માનવ વ્યક્તિત્વ પર અને ખાસ કરીને આપણી બહારની છાપ પર લાગુ કર્યા.
એટલે કે આપણે આપણી જાત વિશે શું માનીએ છીએ એના કરતાં દુનિયા આપણને કઈ રીતે જુએ છે અને આપણી કઈ વાતથી આકર્ષાય છે એના પર એમનો ફોકસ ગયો.
બરાબર. અને આ સમજણને વધુ ઊંડી બનાવવા એમણે લાખો લોકોનો ડેટા એનાલાઇઝ કર્યો અને એના આધારે ફેસિનેશન એડવાન્ટેજ નામની એક સિસ્ટમ, એક માળખું વિકસાવ્યું.
ફેસિનેશન એડવાન્ટેજ, એનો હેતુ શું છે? આપણને બદલવાનો?
ના ના, બિલકુલ નહીં. એનો હેતુ આપણને બદલવાનો નથી, પણ આપણામાં જે શ્રેષ્ઠ છે, જે કુદરતી રીતે આકર્ષક છે, એને ઓળખવામાં મદદ કરવાનો છે અને પછી એને વ્યક્ત કરવા માટે સાચી ભાષા અને સ્ટ્રેટેજી આપવાનો છે.
ચાલો તો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તકનો સાર શું કહે છે? એનો સેન્ટ્રલ મેસેજ શું છે?
પુસ્તકનો સૌથી મુખ્ય અને મને લાગે છે કે ક્રાંતિકારી વિચાર એ છે જે સેલી વારંવાર કહે છે, અલગ હોવું એ વધુ સારું હોવા કરતાં વધુ સારું છે. અંગ્રેજીમાં કહે છે ને, ડિફરન્ટ ઇઝ બેટર દેન બેટર.
ડિફરન્ટ ઇઝ બેટર દેન બેટર, આ તો પહેલી આપણી સામાન્ય માન્યતાથી ઉલટું થયું. આપણે તો હંમેશા વધુ સારા, વધુ પરફેક્ટ બનવાની કોશિશ કરતા હોઈએ છીએ.
બરાબર. આ પુસ્તક કહે છે કે આપણી નબળાઈઓ પાછળ પડીને એને સુધારવાની મથામણમાં આપણી શક્તિ વેડવવાને બદલે આપણી જે યુનિક ક્વોલિટીઝ છે, જે આપણને બીજાઓથી જુદા પાડે છે, એને ઓળખો અને એને વધુ શાર્પ બનાવો, એને જ આગળ લાવો.
આ ખરેખર વિચારવા જેવી વાત છે.
હા, પુસ્તકનો ઉદ્દેશ એ સમજાવવાનો છે કે આજના આટલા બધા અવાજ અને સ્પર્ધાવાળા વિશ્વમાં આપણે આપણું બેસ્ટ કોન્ટ્રીબ્યુશન કઈ રીતે આપી શકીએ અનિવાર્ય કઈ રીતે બની શકીએ?
અને જવાબ એ નથી કે તમે બદલાઈ જાઓ,
પણ જવાબ એ છે કે તમે જે શ્રેષ્ઠ છો એના વધુ બનો. તમારી જે પર્સનલ બ્રાન્ડ છે, તમારી ઓળખ છે, એને વધુ સ્પષ્ટ અને પાવરફુલ બનાવો.
તો આ પુસ્તક આપણને એક રીતે બહારથી આપણી જાતને જોવાની યાત્રા પર લઈ જાય છે, આપણે દુનિયા પર કેવી અસર પાડીએ છીએ એ સમજવા માટે.
બરાબર સમજ્યા. અને આ સમજવણ માટે લેખક ફેસિનેશન એટલે કે આકર્ષણનો કોન્સેપ્ટ રજૂ કરે છે. આકર્ષણ એટલે ખાલી ધ્યાન ખેંચવું એટલું જ નહીં,
તો શું,
પણ લોકોના વર્તનને પ્રભાવિત કરવાની એક શક્તિશાળી રીત.
પુસ્તક આપણને પહેલી ફેસિનેશન એડવાન્ટેજ સિસ્ટમ દ્વારા આપણી પોતાની યુનિક આકર્ષણ શૈલી ઓળખવામાં મદદ કરે છે. લેખક એને આર્કિટાઇપ કહે છે.
આર્કિટાઇપ એટલે કે મૂળભૂત વ્યક્તિત્વનો પ્રકાર.
હા, કંઈક એવું જ. તમારો ખાસ પ્રકાર કયો છે એ સમજવામાં મદદ કરે. ચાલો આ ફેસિનેશન એડવાન્ટેજ અને આર્કિટાઇપની વાત થોડી વધુ ડિટેલમાં સમજીએ. લેખક આકર્ષણના કયા મુખ્ય પ્રકારો ગણાવે છે?
પુસ્તક મુજબ લોકો મુખ્યત્વે 7 અલગ અલગ રીતે મૂલ્ય ઉમેરે છે અને બીજાઓને આકર્ષિત કરે છે, મતલબ કે ફેસિનેટ કરે છે. આ 7 રીતોને લેખક ફેસિનેશન એડવાન્ટેજીસ કહે છે.
7 ફાયદા.
હા, આ 7 ફાયદા જાણે 7 અલગ અલગ ભાષાઓ જેવા છે જેના દ્વારા આપણે દુનિયા સાથે કમ્યુનિકેટ કરીએ છીએ.
રસપ્રદ. કયા છે આ 7 ફાયદા? શરૂઆત કરીએ પહેલાથી.
ચાલો પહેલા 3 જોઈએ. પહેલો છે નવીનતા, ઇનોવેશન. આ એ લોકોની ભાષા છે જેઓ ક્રિએટિવ છે, નવા આઈડિયાઝ લાવે છે અને સ્ટેટસ ક્વો એટલે કે જે ચાલી રહ્યું છે એને પડકારવામાં ડરતા નથી.
જેમ કે કોઈ આંત્રપ્રિન્યોર કે કલાકાર જે હંમેશા કંઈક નવું વિચારે. બરાબર. બીજો ફાયદો?
બીજો છે જુસ્સો, પેશન. આ છે ઇમોશનલ કનેક્શન અને ઉત્સાહની ભાષા. આ ફાયદો જેમનો મુખ્ય હોય એ લોકો પોતાની લાગણીઓ અને એન્થુઝિયાઝમથી બીજાઓને ઇન્સ્પાયર કરે છે, સંબંધો બાંધવામાં, ટીમમાં જોશ ભરવામાં એક્સપર્ટ હોય.
અને ત્રીજો?
ત્રીજો છે શક્તિ, પાવર. આત્મવિશ્વાસ, ઓથોરિટી અને નિર્ણય લેવાની ભાષા. જેમનો આ ફાયદો મુખ્ય હોય એ લોકો લીડ લેવા, જવાબદારી ઉઠાવવા અને રિઝલ્ટ લાવવા માટે જાણીતા છે. એકદમ ક્લિયર અને ફોકસ્ડ હોય.
નવીનતા, જુસ્સો અને શક્તિ, આ ત્રણેય બહુ ક્લિયર અને પાવરફુલ રીતો છે વેલ્યુ એડ કરવાની. હવે બાકીના 4 ફાયદા ક્યાં છે?
ચોથો છે પ્રતિષ્ઠા, પ્રેસ્ટીજ. આ છે શ્રેષ્ઠતા, ઊંચા સ્ટાન્ડર્ડ્સ અને સિદ્ધિઓની ભાષા. આ પ્રકારના લોકો ક્વોલિટી પર બહુ જ ફોકસ કરે છે અને પોતાના કામથી રિસ્પેક્ટ મેળવે છે, હંમેશા બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે.
પાંચમો ફાયદો વિશ્વાસ, ટ્રસ્ટ. આ તો આપણા રોજિંદા જીવનમાં બહુ જ મહત્વનો લાગે છે ને?
ખરેખર. આ છે સ્ટેબિલિટી, રિલાયબિલિટી અને કન્સિસ્ટન્સીની ભાષા. જે લોકો વિશ્વાસના ફાયદાથી વાત કરે છે તેઓ ભરોસાપાત્ર હોય, વ્યવસ્થિત હોય, આપેલું વચન પાળે, ટીમમાં કે સંબંધોમાં એક સ્થિરતા, એક સેફ્ટીની ભાવના લાવે.
બરાબર. છઠ્ઠો ફાયદો રહસ્ય, મિસ્ટીક. આ થોડો અલગ લાગે છે, એનો શું મતલબ?
હા, થોડો ઓછો દેખીતો છે પણ બહુ પાવરફુલ હોઈ શકે છે. આ છે ધ્યાનથી સાંભળવાની, ઓબ્ઝર્વ કરવાની અને ઊંડાણથી વિચારવાની ભાષા. રહસ્યમાં ફાયદો જેમનો હોય એ લોકો બહુ બોલવાને બદલે પરિસ્થિતિને સમજે છે અને વિચારીને રિએક્ટ કરે છે, શાંત, ઊંડા અને ઘણીવાર એવું જોઈ શકે જે બીજાઓ ચૂકી જાય.
ઇન્ટરેસ્ટિંગ. અને છેલ્લો 7મો ફાયદો સાવચેતી, અલર્ટ.
આ છે ડિટેલ્સ પર ધ્યાન આપવાની, ઓર્ડર જાળવવાની અને ચોકસાઈ રાખવાની ભાષા. સાવચેતી ફાયદો જેમનો હોય એ લોકો ઝીણવટ કર્યા, ઓર્ગેનાઇઝ્ડ અને સમયસર કામ કરનારા હોય, જટિલ કામ સંભાળવામાં અને ભૂલ ટાળવામાં માહેર હોય. આ કોઈ પણ સંસ્થા માટે બહુ કિંમતી છે.
ઓકે, તો આ થયા 7 ફેસિનેશન એડવાન્ટેજીસ. નવીનતા, જુસ્સો, શક્તિ, પ્રતિષ્ઠા, વિશ્વાસ, રહસ્ય અને સાવચેતી. હવે લેખક 49 વ્યક્તિત્વ પ્રકારો એટલે કે આર્કિટાઇપ્સની વાત કરે છે. એ કઈ રીતે બને છે? આ 7માંથી 49 કઈ રીતે?
બહુ સરસ સવાલ. લેખક સમજાવે છે કે દરેક વ્યક્તિમાં આ 7માંથી 1 ફાયદો પ્રાથમિક હોય છે, એટલે કે એમની સૌથી નેચરલ અને અસરકારક કમ્યુનિકેશન સ્ટાઇલ.
મુખ્ય ફાયદો.
હા, મુખ્ય. અને એની સાથે બીજો એક ફાયદો ગૌણ હોય છે જે આ પ્રાથમિક ફાયદાને સપોર્ટ કરે છે, એને ખાસ રંગ આપે છે એમ કહી શકાય.
એટલે આ પ્રાઇમરી અને સેકન્ડરી ફાયદાનું કોમ્બિનેશન એક યુનિક પર્સનાલિટી ટાઈપ બનાવે છે.
એક્ઝેક્ટલી. આ બે ફાયદાના કોમ્બિનેશનથી ટોટલ 49 એટલે કે 7x7 અલગ અલગ વ્યક્તિત્વ પ્રકારો એટલે કે આર્કિટાઇપ્સ બને છે.
દાખલા તરીકે?
હા, ઉદાહરણ આપો ને.
જેમ કે જેમનો પ્રાથમિક ફાયદો નવીનતા હોય અને ગૌણ જુસ્સો એ ધ રોકસ્ટાર જેવા હોય.
એકદમ એનર્જેટિક, પોતાના ક્રિએટિવ આઈડિયાઝથી બીજાઓને જોશમાં લાવી દે.
વાહ, બીજું કોઈ ઉદાહરણ?
બીજું, જેમનો પ્રાથમિક વિશ્વાસ હોય અને ગૌણ સાવચેતી એ ધી એન્કર એટલે કે સ્થિર આધારસ્તંભ જેવા હોય. સ્ટેડી, ભરોસાપાત્ર, ઝીણવટ ભર્યા, ટીમ માટે એક મજબૂત ટેકો બની રહે. અથવા જેમનો પ્રાથમિક શક્તિ હોય અને ગૌણ પ્રતિષ્ઠા એ ધ માસ્ટ્રો એટલે કે મહત્વાકાંક્ષી માર્ગદર્શક જેવા, જેમની પાસે મોટી વિઝન હોય અને જેઓ હાઈ સ્ટેન્ડર્ડ સાથે લીડ કરે.
આ સમજવું તો ખરેખર બહુ ઉપયોગી છે. દરેક આર્કિટાઇપનું પોતાનું અલગ મૂલ્ય, પોતાની શક્તિઓ અને કદાચ પોતાની ચેલેન્જીસ પણ હોય છે, એમ ને?
ચોક્કસ. પુસ્તક દરેક આર્કિટાઇપનું ડિટેલમાં વર્ણન આપે છે, જેથી વ્યક્તિ પોતાની ઓળખ વધુ સ્પષ્ટ રીતે સમજી શકે અને પોતાની શક્તિઓનો બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરવો એ શીખી શકે.
આ જ સંદર્ભમાં પહેલો નિષ્ક્રિય ફાયદો, ડોમન્ટ એડવાન્ટેજ નો કોન્સેપ્ટ શું છે? શું એ આપણી નબળાઈ કહેવાય?
નિષ્ક્રિય ફાયદો એટલે 7માંથી એ ફાયદો જેનો ઉપયોગ આપણે સૌથી ઓછો કરીએ છીએ, જે આપણા માટે સૌથી અનનેચરલ છે એમ કહી શકાય. એને નબળાઈ કહેવા કરતાં એમ સમજવું વધુ યોગ્ય છે કે આ એ એરિયા છે જ્યાં આપણને સફળ થવા માટે સૌથી વધુ મહેનત કરવી પડે અને કદાચ સૌથી ઓછું પરિણામ મળે.
તો એ જાણવું શા માટે જરૂરી છે?
કારણ કે આપણને સમજાવે છે કે આપણે આપણી એનર્જી ક્યાં વેડફવી ન જોઈએ. જો તમને ખબર હોય કે દાખલા તરીકે જુસ્સો તમારો નિષ્ક્રિય ફાયદો છે, તો પછી જબરજસ્તી ઉત્સાહી દેખાવાની કોશિશ કરવી એ થકવી નાખનારું બની શકે છે અને કદાચ અસરકારક પણ ન હોય.
સાચી વાત.
એના બદલે તમારી જે નેચરલ સ્ટ્રેન્થ છે, કદાચ વિશ્વાસ કે સાવચેતી, એના પર ફોકસ કરવું વધુ ફાયદાકારક છે. આ તમને તમે જે નથી એ બનવાના પ્રેશરમાંથી મુક્ત કરે છે.
તો આ આઠી ચર્ચા પરથી આપણે કઈ મુખ્ય શીખ કે સંદેશાઓ તારવી શકીએ? આ પુસ્તકના હાર્દ જેવા કયા મુદ્દાઓ લાગે છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મેસેજ તો એ જ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. 1. અલગ હોવું એ વધુ સારું હોવા કરતાં વધુ સારું છે. સફળતા માટે બધાની જેમ બનવાની રેસમાં દોડવાને બદલે તમારી પોતાની યુનિકનેસને ઓળખો અને એને તમારી ઓળખ બનાવો.
અને આપણા દેશમાં, ભારતમાં, નોકરી બજાર હોય કે બિઝનેસ, આ વિચાર કેટલો સુસંગત છે? ભીડથી અલગ કઈ રીતે દેખાવું?
બિલકુલ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે 2. ધારણા વાસ્તવિકતા બની શકે છે, ખાસ કરીને પ્રોફેશનલ લાઈફમાં. મતલબ કે લોકો તમને કઈ રીતે જુએ છે એ બહુ મેટર કરે છે. તમે ભલે ગમે તેટલા ટેલેન્ટેડ હો, પણ જો તમારા કલીગ્સ, ક્લાયન્ટ્સ, બોસ તમારી વેલ્યુ ન સમજે અથવા તમને ખોટી રીતે જુએ, તો તમારી પ્રગતિ અટકી શકે છે.
હા, આ તો આપણે ઓફિસમાં કે બિઝનેસમાં રોજ અનુભવીએ છીએ.
એટલે દુનિયા તમને કેવી રીતે જુએ છે એ સમજવું અને એને યોગ્ય દિશા આપવી જરૂરી છે. 3. ઓથેન્ટિસિટી એટલે કે પ્રામાણિકતા. એ જ પાવર છે તમારી પોતાની ઓળખ પ્રત્યે. આ કોઈ માસ્ક પહેરવાની વાત નથી.
હા, એ બહુ મહત્વનું છે.
આ તમારી નેચરલ સ્ટ્રેન્થનો ઉપયોગ કરવાની વાત છે. જ્યારે તમે તમારી સાચી સ્ટાઇલમાં તમારા નેચરલ એડવાન્ટેજીસનો ઉપયોગ કરીને કમ્યુનિકેટ કરો છો, ત્યારે તમે વધુ અસરકારક લાગો છો, વધુ ભરોસાપાત્ર લાગો છો, વધુ તમે લાગો છો, અને એનાથી જ સાચા સંબંધો બને છે.
4. મુદ્દો મને લાગે છે કે સ્પેશિયલાઇઝેશન પર ભાર મૂકે છે. 4. તમારી સુપર પાવર જાણો અને એનો ઉપયોગ કરો. તમારો જે આર્કિટાઇપ છે એ તમારી સ્પેશિયાલિટી છે. તમે કઈ રીતે બેસ્ટ વેલ્યુ એડ કરી શકો છો એ જાણીને એ રોલમાં માસ્ટરી મેળવો. આ તમને તમારા ફિલ્ડમાં અનિવાર્ય બનાવી શકે છે.
અને છેલ્લે 5મો મુદ્દો, જે પેલા નિષ્ક્રિય ફાયદા સાથે જોડાયેલો છે. 5. શું નથી કરવું એ પણ જાણો. તમારી શક્તિઓ જાણવી જેટલી જરૂરી છે, એટલું જ એ જાણવું પણ જરૂરી છે કે ક્યાં તમારી એનર્જી વેસ્ટ થઈ રહી છે. જે તમારા માટે સ્વાભાવિક નથી એમાં બેસ્ટ બનવાનો જબરદસ્તી પ્રયાસ કરવાને બદલે એ કામ બીજાને સોંપવું કે અલગ રસ્તો અપનાવવો વધુ સ્માર્ટ છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ટૂંકા, યાદગાર અને બહુ શું કહેવાય, માર્ગદર્શક છે, કોડ્સ જેવા. ચાલો એમાંથી કેટલાક પર ફરી નજર કરીએ.
હા, ચોક્કસ. પહેલો તો પુસ્તકનો મંત્ર છે, અલગ હોવું એ વધુ સારું હોવા કરતાં વધુ સારું છે. જો તમે કંઈક અલગ નથી કરી રહ્યા તો તમે કંઈ જ નથી કરી રહ્યા. આ સીધું કહે છે કે કોમ્પિટિશનને ભૂલીને તમારી પોતાની સ્પેસ બનાવો.
બીજું વાક્ય મને બહુ ગમ્યું, કારણ કે એ પર્સનલ બ્રાન્ડિંગના આખા કોન્સેપ્ટને એકદમ સિમ્પલ બનાવી દે છે. તમારે તમે કોણ છો તે બદલવાની જરૂર નથી, તમારે તમે જે છો તે વધુ બનવાની જરૂર છે. કેટલી મોટી રાહત! કોઈ બીજાની કોપી નથી કરવાનું, બસ આપણી અંદર જે બેસ્ટ છે એને જ બહાર લાવવાનું છે.
ત્રીજો વિચાર આત્મવિશ્વાસ આપનારો છે. તમારું વ્યક્તિત્વ તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. જ્યારે તમે તમારા કુદરતી ફાયદાઓ સાથે વાતચીત કરો છો ત્યારે તમે જે છો તે વધુ બનો છો. મતલબ કે આપણી નેચરલ સ્ટાઇલ એ આપણી નબળાઈ નથી, એ જ આપણી સ્ટ્રેન્થ છે. એનો ઉપયોગ કરવો એ જ સાચું કમ્યુનિકેશન છે.
અને છેલ્લે એક મજાનું પણ ઊંડું વાક્ય, તમે આકર્ષક બનવાનું શીખતા નથી, તમે કંટાળાજનક બનવાનું ભૂલી જાઓ છો.
હા, આ કહે છે કે આપણા બધામાં નેચરલી ફેસિનેટ કરવાની શક્તિ છે, પણ સમાજના દબાણમાં અને બધા જેવા બનવાની કોશિશમાં આપણે એને દબાવી દઈએ છીએ. આપણે બસ એ બોરિંગ પાર્ટને ભૂલી જવાની જરૂર છે. ઓકે ઓકે, આ બધી થિયરી અને કોન્સેપ્ટ્સ પછી હવે પેલો પ્રેક્ટિકલ સવાલ આવે કે આપણે આ નોલેજનો રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા કામમાં, નક્કર રીતે ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
હા, આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. દાખલા તરીકે, જોબ શોધતી વખતે તમે તમારા રેઝ્યુમે કે લિંક્ડઇન પ્રોફાઇલમાં તમારા આર્કિટાઇપ સાથે જોડાયેલા કીવર્ડ્સ વાપરી શકો. જેમ કે જો તમે પેલા એન્કર, વિશ્વાસ પ્લસ સાવચેતી જેવા છો તો રિલાયેબલ, ઓર્ગેનાઇઝ્ડ, સ્ટેડી, ડિટેલ ઓરિયન્ટેડ જેવા શબ્દો તમારી ઓળખ સ્પષ્ટ કરશે.
ઇન્ટરવ્યૂમાં પેલો ક્લાસિક સવાલ આવે ને, તમારા વિશે જણાવો. એના જવાબ માટે તમે તમારું એન્થમ તૈયાર કરી શકો, એક ટૂંકું યાદગાર વાક્ય જે તમારી યુનિક વેલ્યુ બતાવે.
એન્થમ એટલે કે ઓળખ ગીત જેવું?
હા, જેમ કે હું કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં ક્લેરિટી લાવી ને ટકાઉ સોલ્યુશન્સ બનાવું છું, આવું કંઈક. આનાથી તમારી છાપ તરત જ અલગ પડશે.
એટલું જ નહીં, તમારી પોતાની સ્ટાઇલ સમજવાથી તમને એ પણ ખબર પડે કે તમારા માટે કયા પ્રકારની જોબ, કેવા પ્રોજેક્ટ્સ, કેવું વર્ક એન્વાયરમેન્ટ સૌથી વધુ સૂટ કરશે, જ્યાં તમે ખરેખર, શું કહેવાય, શાઇન કરી શકો.
અને ટીમમાં કામ કરતી વખતે તો આ સમજણ બહુ જ કામ લાગે. જો તમે તમારા કલીગ્સની સંભવિત કમ્યુનિકેશન સ્ટાઇલ, એમના એડવાન્ટેજીસ વિશે થોડું વિચારી શકો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ટાળી શકાય, કોલેબોરેશન સ્મૂધ બને.
હા, અને કામની વહેંચણી પણ વધુ સારી રીતે થઈ શકે. જે સાવચેતીવાળા હોય એમને ડિટેલવાળું કામ, નવીનતાવાળાને બ્રેઇનસ્ટોર્મિંગનું કામ.
બરાબર, અલગ અલગ સ્ટ્રેન્થવાળી ટીમ વધુ કેપેબલ બને છે. અને પર્સનલ લાઈફમાં પણ આ સમજણ આપણને વધુ સેલ્ફ એક્સેપ્ટન્સ તરફ લઈ જાય છે. આપણે બધા માટે બધું બનવાનો પ્રયાસ છોડી શકીએ છીએ અને આપણી પોતાની શક્તિઓની કદર કરી શકીએ છીએ. આખા પુસ્તકના વિચારો પર વિચાર કરું ને તો મને પર્સનલી સૌથી મોટી શીખ એ મળી કે પહેલી આપણી કહેવાતી નબળાઈઓ સુધારવાના સતત પ્રેશરમાંથી મુક્ત થવું કેટલું કેટલું રિલીવિંગ છે. આપણી સ્ટ્રેન્થ પર ફોકસ કરવું એ ખાલી વધુ અસરકારક જ નથી, પણ વધુ આનંદદાયક પણ છે. કોન્ફિડન્સ વધે છે.
અને મારા માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ અને કદાચ થોડું સરપ્રાઇઝિંગ હતું કે બીજા આપણને કેવી રીતે જુએ છે એ સમજવું કેટલું પાવરફુલ હોઈ શકે છે. આપણે ઘણીવાર આપણા પોતાના જ વિચારોમાં અટવાયેલા રહીએ છીએ, પણ આપણું બહારનું પ્રતિબિંબ, આપણી અસર, એ સમજવાથી આપણે આપણા રિલેશનશિપ્સ અને કમ્યુનિકેશનને વધુ કોન્શિયસલી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ.
શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની મુખ્ય આકર્ષણ શક્તિને, પોતાના પ્રાઇમરી અને સેકન્ડરી એડવાન્ટેજને ખરેખર સમજે તો એ વાત એમના કામ પ્રત્યેના, એમની વાતચીત પ્રત્યેના અને આસપાસના લોકો સાથેના વ્યવહાર પ્રત્યેના એમના એપ્રોચને કેવી રીતે બદલી શકે છે.
અને એ પણ વિચારવા જેવું છે કે વ્યક્તિએ કેવી રીતે નોટિસ કરવાનું શરૂ કરી શકે કે તે નેચરલી ક્યારે અને કેવી રીતે બીજાઓનું ધ્યાન ખેંચે છે, કયા પ્રકારના કામ કે વાતચીત પછી લોકો એમનાથી વધુ ઇમ્પ્રેસ થાય છે અથવા એમની વાત વધુ ધ્યાનથી સાંભળે છે. આ નાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન પણ પોતાની યુનિક સ્ટ્રેન્થને ઓળખવાની શરૂઆત બની શકે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.